તારીખ 11/5/1989 શ્રીમદ રાજચંદ્ર ગ્રંથમાંથી અન્યત્વ ભાવના સત્સંગનો પાઠ તથા ક્ષમાપના ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 11.
શરીર મારું નથી, શરીરનું રૂપ મારું નથી, શરીરની કાંતિ એટલે તેજ, તેજસ્વી કોઈ શરીરનું લેવાય એ પણ મારું નથી. સાધવા માટે બીજી અન્યત્વનો બોધ દેનારી એવી રીતે અન્યત્વ ભાવનાનો વિચાર કર, વિચાર કર. ભિન્ન છે એના, ભિન્ન છે એના ભિન્નપણાનો વિચાર કર. અનંત સુખ નામ દુઃખ ત્યાં રહીને મિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. વાર ન્યાય નેત્રને નિહાળ રે નિહાળતું, નિવૃત્તિ શીઘ્ર મેવ ધારી તે પ્રવૃત્તિ બાળક. અનંત સુખ છે એ સુખને પ્રાપ્ત કરવા માટે થોડું તને કઠણ પડે છે, અજયનો રસ્તો છે, એટલે તને એમ લાગે છે કે આ બધો મોહને મમતા છોડવા એ કઠણ છે. એ તો નામનું દુઃખ છે, તને થોડું દુઃખ લાગે કદાચ, કઠણ લાગે એટલે દુઃખ લાગે કે આ બધો મોહ કેવી રીતે છૂટે. બધું ભર્યું ભર્યું લાગતું હોય એ કેમ છૂટે, એ તો નામ માત્ર છે. એ રસ્તે ત્યાં તને મિત્રતા એટલે પ્રેમ નથી. જે અનંત સુખ અંદરમાં ભર્યું છે અને અનંત સુખ ઉછળે એવી જે આ પરિસ્થિતિ છે, એવું જે ધામ છે આત્મ સ્વરૂપ, ત્યાં તને રૂચતું નથી એટલે કઠણ લાગે છે. અરુચિને લઈને કઠણ લાગે છે એ તો નામનું દુઃખ છે, ખરેખર દુઃખ નથી. અને તેને તું એનાથી દૂર જાય છે, એનો અભાવ કરે છો. એ વસ્તુ સ્થિતિ છે, કહેવા માટે નથી. વસ્તુ વસ્તુનું સ્વરૂપ છે, નક્કર વસ્તુ સ્થિતિ છે. જેમ સોનાને લગડી નક્કર વસ્તુ છે, સોનું જ છે. અહીંયા આદિ મધ્યંતમાં સોનાની લગડીમાં સોનું જ છે, એમ આત્મા આનંદની લગડી છે. આદિ મધ્યંતમાં અનંત આનંદ ભરેલો છે, એવું છે. આકર્ષણ કરવા માટે નથી. અલબત્ત અનંત સુખ કહેતા આકર્ષણ જરૂર થાય એવું છે, એમાં ના નથી. પણ આકર્ષણ કરાવવા માટે કોઈ વાત ઉપજાવીને કહી છે એવું નથી, એમ છે. આશીર્વાદ જરૂર છે. થોડા સુખ એટલે ખરેખર દુઃખ છે, સુખ નથી, પાછું કલ્પેલું સુખ છે, આભાસ માત્ર છે, તો પણ જીવ દોટ લગાવે છે. એનો એને એનો અર્થ એ થાય છે ભાઈ કે સુખ માટે એને ખરેખર ઘણું આકર્ષણ છે. સુખ ન હોય પણ સુખનો આભાસ હોય તો પણ એને આંધળી દોડ મૂકે એવો આ જીવ છે. તો અનંત સુખ છે એમ જ્ઞાનીઓએ કહ્યું. ભલે તને ન ભાસતું હોય તો કંઈક વિચારવા માટે ઊભો રહે, કંઈક ઊંડો ઉતરવા માટે પ્રયત્ન કર, એટલું તો ઓછામાં ઓછું કર. એ જ્ઞાનીના વચનના વિશ્વાસ ખાતર, જેમ કહે છે ને કે તમારા માન ખાતર હું આટલું કરું છું, મારે તો ઈચ્છા નહોતી પણ તમારા માન ખાતર મારે, તમે કહો છો ત્યારે આટલું કરવું પડે છે. એમ સામાન્ય સંબંધની અંદર પણ આ પરિસ્થિતિ આપણે જોઈએ છીએ, બરાબર છે. તો વિતરાગ સર્વજ્ઞ કેવળેથી માનીને સંતો અને સત્પુરુષો કોઈ પણ જાતની સ્પૃહા વિના જયારે એમ કહે છે કે તારા આત્મામાં આનંદ સુખ છે તો આ જીવે કઈ પણ નહીં કરવું કે પૂરી મહેનત કરવી જોઈએ. અને એ તો એમ કે છે મારા માટે કઈ નથી કહેતો, તને જયારે સુખની દોડ છે ત્યારે હું કહું છું કે જો ખરેખર તારે સુખ જ જોતું હોય તો આનંદ સુખ તારામાં પેલું છે. ફેરવી ફેરવીને કે છે એ જીવ તું ભ્રમામાં, સુખ તારા અંતરમાં પીડ્યું છે, ક્યાંય ભ્રમ કરીશ નહીં, સુખ ક્યાંય માર નથી. કેવી કેવી મીઠાશ છે એ વાતો કરી છે. જો ખરેખર સુખ જોઈતું હોય તો એને થોડો પણ પ્રયોગ કરવો જોઈએ. એમ નથી કહેતા કે તું આંધળું માની લઈએ, એને અંધશ્રદ્ધાથી માનવાથી મળશે પણ નહીં, પણ થોડો પ્રયોગ કરી લેતો. જે રીતે તને પ્રયોગ કરવાનો કહે છે એ તો પ્રયોગની કસોટી ઉપર કસીને નક્કી કર, તો તને જરૂર ખાતરી થશે. પુરુષાર્થ કરતા પુરુષાર્થની કસોટી એ કસતા જરૂર તને પ્રતીતિ થશે કે જેવું કહે છે એવું જ છે. થોડી ચર્ચા ચાલે છે સ્વાધ્યાયમાં એ વિષય લઈએ થોડો કે વિકલ્પમાં દુઃખ લાગતું નથી. વિકલ્પ છે એ સ્થૂળ છે, દુઃખ પણ સ્થૂળ છે. સ્વભાવ છે સૂક્ષ્મ છે, અને સ્વભાવમાં સામર્થ્યપણે શક્તિ રૂપે રહેલું સુખ પણ સૂક્ષ્મ છે. હવે જો સ્થૂળ ના દેખાય તો સૂક્ષ્મ ક્યાંથી દેખાય? ત્યારે યુક્તિથી ને આગળથી તો માનવું પડે છે કે ખરેખર છે દુઃખ. માનેલું સુખ એ સુખ નથી પણ દુઃખ છે, કેમ કે એક લાડવો ખાધા પછી બીજા લાડવા ને ત્રીજા લાડવા એ હું માય સાહેબ હવે એમાં કોમ નહીં ખાશે વરવા દો, હવે બળજબરી કરી એને ખવડાવશો તો અપ કરીને બહાર કાઢી નાખવું પડશે. ક્યાં સુખ હતું? સુખ તો બધું જોતું હતું. પહેલા લાડવા છે બીજા લાડવા ખાતા ડબલ સુખ થવું જોતું હતું, એના બદલે ઘટી જાય છે, કેમ કે ક્ષુધા ઘટે છે. ત્રીજા લાડવા વખતે થામું પૂરું થઈ અને ચોથો આપે ત્યારે તો સુખના બદલે દુઃખની પરિસ્થિતિ ઊભી થાય છે. સુખ કલ્પેલું હતું એ તો અનુભવથી યુક્તિથી સમજી શકાય છે. છતાં તે એક નિર્ણય થઈ પડ્યો છે કે પાંચ ઇન્દ્રિયના ભોગ ભોગમાં સુખ છે એટલે જીવ નોટ મૂકી દે છે. જે દુઃખ છે એ દુઃખ રૂપે ન જણાય તો સ્વભાવનું સુખ 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 રૂપે કેવી રીતે જણાય? તો કે એ વાત પણ કબૂલ. હવે કરવું શું? દુઃખને દુઃખ રૂપે જાણવા માટે કરવું શું? તો કે તું જરા ધ્યાન આપીને જો કે એમાં આકૃતાના અંશો છે. જે સુખના પરિણામ માટે તારા પરિણામ આભાસિક રીતે તને ભાષા છે એને એનું તો પૃથક્કરણ કર, જરા સૂક્ષ્મતાથી બારીકાઈથી એનો તપાસ કર કે એમાં આકૃતા છે. તો આકૃતા દુઃખનું સ્વરૂપ છે, છતાંય તને ન દેખાય કે ભાઈ કોઈ એવા પરિણામ છે કે જે ઘણા મંદ કષાયના પરિણામ છે કે જેની અંદર આકૃતા નથી દેખાતી, એવા પણ પરિણામ જીવના થાય છે. પૂજા ભક્તિ કરે ત્યારે ઉલ્લાસથી મનથી કરે, આત્માનો વિચાર કરે ત્યારે એને દુઃખ ન દેખાય, સ્વાધ્યાય કરે ત્યારે એને દુઃખ ન લાગે, એવા પરિણામ ભક્તે શું કરવું? દુઃખ તો બધામાં છે, રાગ માત્ર અશુભ કે શુભ દુઃખરૂપ છે, ત્યાં શું કરવું? તો કે દુઃખ તો કસાય સ્વરૂપે છે, એનું એક બીજું રૂપ કસાયનું છે, રાગ પછી કસાયમાં કસાય રૂપના રૂપે છે અને કસાયમાં દુઃખ છે, હવે દુઃખ દેખાતું નથી, એવું પાતળું દુઃખ છે, એવું મંદ દુઃખ છે કે જે પકડવામાં આવતું નથી, શોધવા જતા નથી ખબર પડતી, તો શું કરવું? ત્યારે એને કહે છે કે આ જ્ઞાન છે એની યારે બિંદરો, એને બે ભાવ થયા, એક રાગ ભાવ એક જ્ઞાન ભાવ, જ્ઞાનમાં બે આકાર જ્ઞાન નથી લેવું, સામાન્ય જ્ઞાન લેવું, તો જે સામાન્ય જ્ઞાન છે એને રાગ સાથે તું બિંદરો, જાણવું જાણવું જાણવા માત્ર પણ જે સામાન્ય છે એને તું રાગ સાથે બિંદરો, તો તને બંનેના અનુભવ મીંડવ એટલે અનુભવ ને બંનેના અનુભવને મીંડવતા તને ચોક્કસ ખ્યાલ આવશે કે રાગમાં કશાય નહીં હોવાથી દુઃખ નથી, આકુલતા નથી, અને એને મીંડવતા ગમે એવો રાગ હોય તો પણ એની અંદર કશાયને લઈને દુઃખ છે. જો રાગમાં દુઃખ ભાસે તો જ્ઞાનમાં સુખ ભાસે, નિરાકુલ સ્વરૂપ હોવાને લીધે એ સુખના લક્ષણથી તને પાસે માન થશે. પણ આ જરા ઝીણી નજરનો વિષય છે, અને હીરાનો વેપાર કરવો હોય ત્યારે નજરને ઝીણી કરતા ઝીણી નજર કેળવવી પડે છે, ન હોય તોય તે એમાં ક્ષમતા છે, કાર્યશક્તિ છે ઝીણું જોવાની, પણ એ રીતે પોતે કેળવણી નથી લીધી, તો જે ઝવેરી થાય છે નથી ઝવેરી હોતો, અને ઝવેરી થાય છે ત્યારે એ વારંવાર જોઈને એની નજરને કેળવે છે કે આમાં ઝીણામાં ઝીણી વાત મારે જોવાની છે, ઝીણામાં ઝીણો ડાઘ જોવાનો છે, ઝીણામાં ઝીણો અંદર કોઈ બીજી વસ્તુ જેને ઝીરમ કે છે, એ લોકો ઝીરમ એટલે શું કે જેમ બરફની અંદર ધૂંધળાપણું હોય છે, શું ધુમાડા જેવું હોય ધૂંધળા જેવું હોય અથવા વધારે સફેદાય હોય, શું તો એને ઝીરમ કે છે ઝવેરીની ભાષામાં, પોતે કાળો ડાઘ નથી બીજા કોઈ રંગનો ડાઘ નથી પણ ઝીરમ વાળો છે પથ્થર, કેવો છે ઝીરમ વાળો પથ્થર, તો એ પણ એવો ચોખ્ખો પારદર્શક નથી, એમ એટલે એનું પારદર્શક પણ ઓછું હોય ધંધા પણ હોય ત્યારે એ પણ એની ખોટ છે ખામી છે, તો એ બધું ક્યારે પકડાય છે કે જયારે નજર ઝીણી થાય છે ત્યારે, ઉપર ઉપરથી તો હીરા જેવા બધા હીરા હીરા જેવા જ લાગે, કઈ ખબર ન પડે સામાન્ય માણસને કઈ ખબર ન પડે, બધા હીરા જ દેખાય, પણ જેની નજર ઝીણી છે એ બરાબર જોવે છે, આમાં ફેર છે આમાં ફેર છે આમાં ફેર છે આમાં આ ફેર છે આમાં આ ફેર છે, એમ અહીંયા પણ થોડીક કેળવણી લેવી પડે છે કે રાગમાં, અને સુખરૂપનું પ્રયોજન છે માટે કે મારું સુખ જ્ઞાનમાં છે મારું સુખ રાગમાં નથી, જેને રાગમાં દુઃખ ભાસે એને જ્ઞાનમાં સુખ ભાસે, જો રાગમાં દુઃખ ન ભાસે તો જ્ઞાનમાં સુખ ન ભાસે, અનંત સુખ છે છતાં નથી દેખાતો આનું કારણ આ છે, અનંત સુખ છે આત્મામાં આનંદ સુખ છે પણ એ તો છાપે નથી દેખાતો, ભાઈ જોવા માટેની જે નજર કેળવવી જોઈએ એ નજર કઈ કેળવી નથી, માટે ખરેખર અનંત સુખ હોવા છતાં કઈ નથી દેખાતું, આનું કારણ આ છે, અને જ્યાં અનંત દુઃખ છે આભાસ માત્ર નામ સુખ છે એટલે આભાસ માત્ર સુખ છે, પ્રેમ ત્યાં વિચિત્રતા, ઓલા મને પ્રેમ નથી થતો ને આયા પ્રેમ થાય છે, કેવી ઉલટી સુલટી વાત છે, આ એક વિચિત્ર પરિસ્થિતિ છે, ઉઘાડ ન્યાય નેત્રને તું ન્યાયના નેત્રને ઉઘાડ અને તું નિહાળ, જરા ધ્યાનથી જો અવલોકન કર, વિચાર કર એમ ન લીધું આયા, અવલોકન કર વિચાર કર, ન્યાય એટલે જો નિવૃત્તિ શીઘ્ર મેળવ ધારે તે પ્રકારની નિવૃત્તિ અત્યારે જ તું લે, શીઘ્ર એટલે અત્યારે તું લે, અને એ સિવાયની જે પ્રવૃત્તિ છે આ જોવા સિવાયની જે પ્રવૃત્તિ છે એને તું બાળ એમ કહીને એના ઉપરનો જોરથી નિષેધ કર્યો છે, કે જેની તને કિંમત છે, જે પ્રવૃત્તિ ની કિંમત છે, સુખના નામે જે તું પ્રવૃત્તિ કરી રહ્યો છો, મુખ દિવસ એના ઉપર એમ કે છે, અને તારા સાચા સુખ માટે પ્રયત્ન. નિવૃત્તિ બોધ નો જે પાઠ છે ને, એમાં કોઈ જગ્યાએ બહુ સારી વાત લખી છે, ખૂબ ખ્યાલ થઈ ગયો છે, અંડરલાઈન નથી કરી પણ ખ્યાલ થઈ ગયો છે. Thank you. સંબોધન કરે છે. સત્સંગ એ સર્વ સુખ નું મૂળ છે. સત્સંગ મળ્યો એટલે સત્સંગ નો લાભ મળ્યો, તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગેરંટી વાત, જેમ કુસંગ નો નિષેધ જેટલો જોરથી છે એટલો સત્સંગ નો આદર જોરથી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યાવધી વર્ષ પણ લાભ ન દઈ શકતા. અધોગતિમય મહાપાપો કરાવે છે તેમજ આત્માને મલિન કરે છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે ઉત્તમનો સહવાસ. શું કહ્યું? આમ તો શાસ્ત્ર ની અંદર સત્સંગ નો અર્થ એવી રીતે આવે છે કે જેને સત પ્રગટ થયું તેનો સંગ કરવો, એવા જ્ઞાની મહાત્મા નો ધર્માત્મા નો સંગ કરવો, તે સત્સંગ સહવાસ. અને અંતર સત્વ અંતર્મુખ થઈને સંગ કરવો તે વિષય સત્સંગ પરિણામ છે. આવી રીતે સત્સંગ વિભાષણ જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી દ્રષ્ટાંત ત્યાં આત્મરોગ વધે છે. શું કહ્યું? એમ કારણ શું? અસત્સંગનો ઘેરાવો છે જગતમાં, અસત્સંગનો ઘેરાવો છે. જો જીવ સત્સંગમાં ના રહીએ તો અસત્સંગ આત્મરોગ વધે 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 છે. એટલા માટે સત્સંગનો ઉદ્દેશ છે. દુર્ગંધથી કંટાળીને જેમ નાકે વસ્ત્ર આડું દઈએ છીએ તેમ કુસંગથી સહવાસ બંધ કરવાનું અવશ્યનું છે. કુસંગનો સહવાસ બંધ કરવું તે જરૂરી છે, અવશ્યનું છે. સંસાર એ પણ એક પ્રકારનો સંગ છે અને તે આનંદ કુસંગરૂપ તેમજ દુઃખદાયક હોવાથી ત્યાગવા યોગ્ય છે. ગમે તે જાતનો સહવાસ હોય પરંતુ જે વડે આત્મસિદ્ધિ નથી તે સત્સંગ નથી. આત્માને સત્યરંગ ચડાવે તે સત્સંગ, મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. બારમાં એવા ઉત્તમ પુરુષોનો સંગ ન મળે તો શાસ્ત્રનો સંગ રાખવો, સત્પુરુષનો સમાગમ એ પણ સત્સંગ છે. મલિન વસ્ત્રને જેમ સાબુ તથા જળ સ્વચ્છ કરે છે તેમ આત્માની મલિનતાને શાસ્ત્ર બુદ્ધ અને સત્પુરુષનો સમાગમ કાલી શુદ્ધતા આપે છે. આ 17મા વર્ષે આવા વિચારો છે. આજે 60 વર્ષે, 70 વર્ષે, 80 વર્ષે માણસને સત્સંગ કુસંગની ખબર નથી પડતી. 70 વર્ષે આપણો વિવેક હતો શુદ્ધ. પછી 24મા વર્ષે જ્ઞાન થયું છે, 7 વર્ષ પછી શું છે, કેટલો વિવેક છે એવી કાચી ઉંમર જેને કહેવાય, કાચી ઉંમરમાં આપણો વિવેક છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન ધ્યાનની સુકથા થાય, જ્યાં સત્પુરુષના ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય. સિદ્ધાંત વિચાર ચર્ચાય એમ નહીં, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંત વિચાર ચર્ચાય, આટી ખૂંટી રાખે ને નહીં, વક્રતાથી નહીં, સરળતાથી. એ ગડબડ છે, બધી હોય છે, એટલે કઈ ગડબડ વાળી વાત નહીં હોય. નિખાલસતાથી, સરળતાથી, સરળ સ્વભાવ રાખીને સિદ્ધાંત વિચાર ચર્ચા. જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એ સત્સંગ તે ઘણા દુર્લભ છે. એવા 17મા વર્ષે વિચારો કર્યા છે, વિચારો આવ્યા છે કેવાય. કોઈ એમ કહે કે તો પછી સત્સંગ મંડળમાં કોઈ માયાવી ને વક્રતા વાળા નહીં હોય, તો તેનું સમાધાન આ છે કે જ્યાં માયા અને સ્વાર્થ હોય ત્યાં સત્સંગ જ હોતો નથી. સત્સંગમાં દેખાવ થતો છે, સત્સંગ ત્યાં હોતો નથી. ત્યાં સત્સંગ જ હોતો અને માયા શું કરવા કરવી પડે? સ્વાર્થ તો માયા કરવી પડે, માયા કરવાની જરૂર શું સત્સંગમાં? તત્વ તો સમુદ્ર ના પાણી જેવું છે, જે પીએ એ પીએ, ખુશીથી પીએ, આનંદથી પીએ. સમુદ્ર ક્યાં ખૂટવાનો છે? ગમે તે પીએ નહીં, ગમે તેટલું પીએ નહીં, તમે એટલું ભરીને લઈ જાય નહીં.
परमात्मा प्रकट किया है उसके संग का रूपी आयु होगी होगी और होगी. इसका दूसरा होता है नहीं कभी, लेकिन मुख की बात किया अपने संस्था अब मैं होगा नहीं उनका प्रत्यक्ष दृष्टान देखा था. दृढ़ दृष्टि का विषय जीत हुआ आत्मा उनको कितना जोर था, उनका कितना जोर था. गुरुदेव के संग के लिए इतनी तड़पन थी, शरीर की प्रत्येक स्थिति में ये बात हमेशा आती है।
करता
हूँ सतपताता हूँ और अभी इसका योग महसूस होने से आंखों में से गर्म आंसू निकलते हैं। किसी इसके लिए ये ज्ञानी परमात्मा की भी हालत है। ऐसा लग गया है कि मैं कुछ अंदर में जाता
અનુપમ તત્વ નો મેં વિચાર કર્યો નહી, તમે જે તત્વ આપ્યું એની તો જગત માં ક્યાંય ઉપમા આપી ન શકાય એવું તત્વ આપે પીરસું, પણ મેં એનો વિચાર ન કર્યો। તમારા પ્રણિત કરેલા ઉત્તમ શ્રીને મેં શ્રી નહીં, અને તમે જે શીલ સંયમ નો વિષય આપ્યો એ પણ મેં અંગીકાર ન કર્યો। તમારા કહેલા દયા શાંતિ ક્ષમા અને પવિત્રતાને મેં ઓળખ્યા નહીં। જે દયાની વાત કરી, જે શાંતિની વાત કરી, જે પ્રકારે ક્ષમાની વાત કરી, જે વિતરાગતાની પવિત્રતાની વાત કરી, એ બધા ભાવો છે જીવના, એ બધા ઉત્તમ ઉત્તમ ભાવ, ઉત્તમ ઉત્તમ ભાવો છે, એ ભાવોને મેં ઓળખ્યા નહીં। શબ્દનો પરિચય કર્યો, શબ્દાર્થનો પરિચય કર્યો, પણ ભાવને મેં ન ઓળખ્યા। એ ભગવાન હું ભૂલ્યો, આ બધી વાતમાં હું ભૂલ્યો ભૂલ્યો, તેથી આથડ્યો રહ્યો સંસારમાં અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું। કેટલા જન્મ મરણ થવાની પરિસ્થિતિ છે, આ તો બહુ મોટી વિટંબના ઉભી થશે આગળ જતા। હું પાપી છું એકરાર કરે છે, પોતાના પરિણામનો એકરાર કરે છે, હું પાપી છું। બહુ મદોન્મથ મદ એટલે અભિમાન, અભિમાનથી છકી ગયા છે એને કહેવાય, કેમ કે જ્યારે અવગણના કરે છે જીવ વિતરાગ વચનની, અવગણના કરે છે વિતરાગના ઉપદેશની અવગણના કરે છે, ત્યારે એ પોતાના મદમાં ચડીને કરે છે, નહીંતર તો અવગણના ન થાય, પણ અવગણના થાય એટલે એટલો મદનો જોર છે। મદથી ઉન્મત છો અને કર્મ રજે કરીને મલિન છું, ઘણા કર્મ બાંધ્યા છે એ પરમાત્મા। તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી, એ વગર હું છૂટીશ નહીં, એ વાત નક્કી હવે લાગી છે કે તમે જે કહ્યું છે તે પરમ સત્ય છે, એના વિના કોઈ રીતે વિસ્તાર નથી આ જીવનો, મોક્ષ તે દર્શ નહીં થાય। પરંતુ હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, હું તો એ મોક્ષના રસ્તે જવાને બદલે બીજી કોઈ વાતમાં પડ્યો છું, એનો અર્થ કે હું પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં જરા પણ વિવેક શક્તિ નથી, આ બધી કબૂલાત કરે છે। સારું નામ સરળતા, પોતાની જે સ્થિતિ છે એ સ્થિતિને સ્વીકારે છે, વ્યક્તપણે એને કહે છે, એ સરળતા છે। મારામાં વિવેક શક્તિ નથી તેથી હું મૂંડ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું, હું કઈ છું એમ નહી, હું અનાથ છું। ભગવાનની સામે જોઈને કહે છે ને, મને કઈ મદદ કરો, મારામાં કઈ શક્તિ નથી, એ અહમ પણ છોડીને પાછે એક વાત, અભિમાનના દુર્ગુણને છોડવા માટે સત્પુરુષથી માંડી અને સર્વજ્ઞ પર્યંતના જે નિમિત્તો છે એ નિમિત્તો પ્રત્યે પરમ દૈવ્યતા આવે છે, ત્યાર પછી પોતે પરમાત્મા છે ભાવ ભાષે છે. ત્રણ લોકનો નાથ પોતે છે એ સીધો નથી ભાષતો. ખરી કે હું પરમાત્મા છું એવો એક ઉપદેશ છે, તું પરમાત્મા છો, પણ એ વાત કોને કહેવાય? અભિમાનમાં છકેલાને એમ કહેવાય કે તું પરમાત્મા છો તો ઓર છકી જાય. જે પાત્રતામાં આવ્યો છે, જેને પરમ વિનય પ્રગટ્યો છે, એને એમ કહે છે કે હવે તું પરમાત્મા છો, તું પરમાત્મા છો, અમે તને એ કહેવા માંગીએ છીએ. પણ ઓલો મધ ઉતર્યા પછી, વિનયમાં આવ્યા પછી આ વાત પકડાય એવું છે, ત્યાં સુધી એને આ વાત પકડાય એવું ઊંધી પડે, હવળી ન પડે, આ એનો નિયમ છે. એક માન અને માયા અને લોભ આ ત્રણની અંદર સમર્પણ, લોભમાં પણ સમર્પણ બુદ્ધિ થયા વિના આત્માની સંપત્તિને સૂજ ન પડે. જે બહારની સંપત્તિ ઉપર લોભ કશાય છે, આ જીવની પકડ છે, મમત્વ છે, પરિગ્રહ બુદ્ધિ છે, એનું એક વખત સમર્પણ આવે છે, કિંમત જાય ત્યારે પછી આત્માની સંપત્તિનો પત્તો લાગે છે. આ સંપત્તિની પકડ રહે ને આત્માની સંપત્તિનો પત્તો લાગે એવું બે વાત
છે.
જ્ઞાનમાં બે તરવાર છે એવું માનમાં છે કે જે દુનિયાના માને ચડ્યો છે ત્યાંથી ઉતરીને સત્પુરુષના ચરણમાં આવે તે એવી રીતે કે આપના ચરણની રજ છું. કોણ છો? કે હું તો આપના ચરણની રજ છું. ત્યાં આવે પછી એને પરમાત્મા સૂજે ત્યારે એ સત્પુરુષ એમ કે નહીં બસ થઈ હવે ઘણું થઈ ગયું, તું પરમાત્મા છો, જો તને દેખાડું તો પરમાત્મા છો. પછી એને દેખાય, ત્યાં સુધી દેખાડે તો એને દેખાય, કેમ કે બીજા ઘોડે ચડ્યો છે, ઘોડાથી ઉતર્યા વિના આ ઘોડે ચડી શકે એવું નથી. આ એક કુદરતી પરિસ્થિતિ છે જીવના પરિણામ. એવી રીતે માયા છે અત્યંત સરળતા થયા વિના સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી. એટલે સત્સંગમાં તો એક એનો પાકો સિદ્ધાંત છે કે સરળતા એ સત્સંગ સેવવો, અસરળ ભાવે સત્સંગ નહીં, સત્સંગ સેવાતો નથી, એ સત્સંગ જ હોતો નથી, સત્સંગ જ રહેતો નથી. જ્યાં અસરળતા હોય છે ત્યાં બહારનો જે સમાગમ છે એ સત્સંગ નથી હોતો, ફેરવાઈ જાય છે, સત્સંગમાંથી બદલાઈ જાય છે, સત્સંગ જ નથી ત્યાં ખરેખર. એ જીવ માટે સત્સંગ નથી, સત્પુરુષ હોય તો હોય છે આ પરિસ્થિતિ છે. હે, અસરળતાના પરિણામમાં એવું હોય છે કે સામાન્ય રીતે જીવને વચનમાં કાંઈ અને મનમાં કાંઈ, મનમાં કાંઈ અને કાંઈ એની પ્રવૃત્તિમાં કાંઈ, આ વક્રતા છે. પોતાનો દેખાવ કરવા માટે કરે, દેખાવ બતાવવા માટે કરે, ભક્તિ બતાવે લે, ભક્તિ હોય ની અંદર હો, પણ દેખાડવી છે ભક્તિ, આ બધી અસરળતા છે. આ સત્સંગમાં અસરળતા આવી ઊભી ભૂલથી ન થવી, મારી ભક્તિ હું વિશેષ દેખાડું, એમ સત્પુરુષને ગમે એમ તો કરવું જોઈએ ને, તો સત્પુરુષને શું ગમે છે, હાલો આપણે એમ કર્યા કરીએ, માયાચારથી પણ કર્યા કરે, આ માર્ગ સરળતા માર્ગ છે, એકદમ સરળતા, થ્રુ આઉટ સરળતા, થરલી આંગો પાન સરળતા, એવો આ સરળતાનો માર્ગ. શ્રીમદજી કહે છે કે જો તને કોઈ સત્પુરુષનો યોગ થાય, જોકે દુર્લભ છે આ કાળમાં, દુર્લભથી દુર્લભ છે, પણ જો કદાચ તને સત્પુરુષનો યોગ થાય અને જો તું એની આજ્ઞાએ રહેવા ઈચ્છતો હો, તો તારા શ્વાસોશ્વાસ સિવાય કોઈ વાત સત્પુરુષની આજ્ઞા સિવાય તારે કરવાની હોય, ચાલવી ન જોઈએ, થવી ન જોઈએ. શ્વાસોશ્વાસ એક એવી ચીજ છે કે એ તો થયા જ કરે, એવી વાત રહી છે. એટલી સરળતામાં આવી જવું જોઈએ, સરળતા એટલી બધી મળવી જોઈએ એમ કેવું છે. એને માટે સર્વસ્વ ઈચ્છ છે, એમનો વિકલ્પ એ જ આજ્ઞા, એમની ઈચ્છા એ જ આજ્ઞા, વાત પૂરી થઈ ગઈ બધી, પછી વિચાર કરવાની વાત છે. પહેલા વિચાર કરવાની વાત નથી, પહેલો સ્વીકાર કરવાની વાત છે, એટલી તૈયારી આવે ને એમાં ઘણી સરળતા હોવી જોઈએ. હે નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું, તમારા મુનિનું શરણ ગ્રહું છું. એટલા માટે અનાથ કહ્યું, હું હવે તમારું શરણ ગ્રહું છું, મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાવ એવી મારી અભિલાષા છે. આનું નામ સરળતા છે. આગળ કરેલા પાપોનો હવે હું પશ્ચાતાપ કરું છું, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. પ્રશ્ન ઉઠ્યો હતો કે ગુરુદેવ પેપર મેન્ટ મેંટતા હતા, શું એમાં સમજાય છે? કેમ કે ગુરુદેવને એક વાતનો ખ્યાલ આવ્યો હતો કે અહીંયા જે આવે છે એ બધા શ્રદ્ધાથી આવે છે. ગુરુદેવ સંબોધન કરે તો માણસને કેવો રસ થતો હતો કે આજે મને ગુરુદેવે બોલાવ્યો, મારા નામથી મને ગુરુદેવે આજે બોલાવ્યો, તા તો બોલાવવાને બોલાવીને આવ્યું. તો જેને ઓઢ સંજ્ઞાએ પણ સમાગમ થયો છે એને શ્રદ્ધામાં સત્પુરુષ પ્રત્યેની શ્રદ્ધામાં વિશેષ અહોભાવ થાય, વિશેષ મહિમાભાવ થાય એવું એને પ્રકાર મને પ્રસાદ મળે, વાત કરું મારા ઉપર કૃપા છે મને પ્રસાદ મળે. તીર્થંકરત્વની પોતાની વાત કરતા હતા, પહેલાં નહોતા કરતા, કેમ કે જોયું કે હજી પરિસ્થિતિ ઠીક નથી, ગોપવીતી વાત નહીં. પછી પ્રસિદ્ધપણે કરતા હતા ત્યારે એમણે જોઈ લીધું કે અહીંયા નુકસાન થાય એવું નથી. પછી કોકને થાય બીજી વાત છે, કારણ કે સામૂહિક પરિસ્થિતિ ઊભી થઈ, પણ ઘણાને ન થાય, ઘણાને તો લાભ જ થાય. તો આવા ભવિષ્યના તીર્થંકર સાથે અત્યારે આપણો યોગ, તો એને જે સત્પુરુષનો મહિમા વધે તો એનો દર્શન હોય ભક્ત ઘટે. શું જો સત્પુરુષનો મહિમા વધે, પ્રસાદ લેનારને જો સત્પુરુષનો મહિમા વધે, કેમ કે હાથો હાથ આપો, એક ચીજ હાથો હાથ આપે કે લ્યો તમે ઓફર કરે તને લેવાની વાત થાય તો એ તો એને મહિમા વધે, બસ મહિમા વધે તો એનો દર્શન બહુ ઘટે. આ સહેલામાં સહેલો દર્શન બહુ ઘટવાનો સહેલામાં સહેલો ઉપાય છે. શ્રીમદજીએ જે વાત વધારે કરી એનું કારણ છે, એનો દર્શન બહુ ઘટવાનો આથી સહેલો ઉપાય નથી, બીજો કોઈ બહુ સહેલો ઉપાય છે. નાનામાં નાની પ્રવૃત્તિ પાછળ સમજણ હોય છે, એ કઈ કાજુ બદામ ખાતા નથી, કાજુ બદામ ઉઠાવી આવે તો નાથે ભરી જશે, એના જે એના એમની પ્રત્યેના જે શ્રદ્ધાના અંશો છે એમાં ત્યાં વધારો થાય છે, મહેમાનો વધારો થાય છે, ત્યાં બધું દર્શનમાં ઘટે છે. આ સિદ્ધો હિસાબ છે. સમજાય નહીં જરાક, એટલે એમ કઈ વાત આવે ને કે જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. ચમત્કારિક રીતે આ વાત સમજાય છે, ઓહો મારા આત્માને પ્રકાશ થવામાં આ વાત છે, પ્રસન્નો ઘટે તો આત્માનો પ્રકાશ થાય, ના કહીએ જેમ ઊંડો ઉતરું છે એમ ખબર પડે છે, નહીં તો ખબર નથી પડતી. ઉપર ઉપરથી તો સમજાય એવી વાત નથી આ, તમે નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ સહેજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શી અને ત્રૈલોક પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, એક પળ પણ શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું, તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ 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 એમ કહીને આ ક્ષમા આપનારનો પત્ર પૂરો કર્યો છે. પણ બહુ ભાવનાવાળો આ પત્ર છે. છપ્પનનો ક્ષમા પાછળ છે, બહુ ભાવનાનો પાછળ પ્રતિક્રમણ.